એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજની જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી સફરે નીકળીશું જે આપણને સવાલ પૂછવા મજબૂર કરે છે કે આપણે એટલે કે મનુષ્યો આ વિચારતા, સપના જોતા, પ્રેમ કરતા અને હા ક્યારેક સાવ અતાર્કિક વર્તન કરતા જીવ કેવી રીતે બન્યા? આ બુદ્ધિ આવી ક્યાંથી?
બિલકુલ, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કાર્લ સેગનના પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પુસ્તક ધ ડ્રેગન્સ ઓફ એડન વિશે. પૂરું નામ છે ધ ડ્રેગન્સ ઓફ એડન, માનવ બુદ્ધિના ઉત્ક્રાંતિ પર અનુમાન.
હા, નામ સાંભળીને જરા કુતૂહલ થાય. એડનના બાગમાં ડ્રેગન, એ વળી શું?
હા, પણ એ રૂપક છે. આપણી અંદર છુપાયેલા આપણા પ્રાચીન ઇતિહાસની વોચ છે એમાં.
અને આ પુસ્તક મને લાગે છે કે આજે પણ એટલું જ પ્રસ્તુત છે, કારણ કે આપણે સતત આપણી જાતને, આપણી લાગણીઓને, આપણા સમાજને બધું સમજવાનો પ્રયાસ તો કરીએ જ છીએ, ખરું ને?
સાચી વાત છે. આ પુસ્તક આપણને એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપે છે કે ભાઈ આપણે જેવા છીએ તેવા કેમ છીએ. તો ચાલો શરૂ કરીએ આ મન અને બુદ્ધિના મૂળની ખોજ.
ચાલો શરૂઆત લેખકથી કરીએ. કાર્લ સેગન.
કાર્લ સેગન, મોટાભાગના લોકો એમને ખગોળશાસ્ત્રી તરીકે ઓળખે. કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર હતા, નાસાના મોટા મિશન્સ જેમ કે વોયેજર એની સાથે જોડાયેલા હતા. મંગળ પર જીવનની શોધમાં એમનો રસ હતો.
પણ એમની ખરી ઓળખ મને લાગે છે એમના વિજ્ઞાન સંચારક તરીકેની છે. મતલબ જે રીતે એ અઘરા વૈજ્ઞાનિક વિચારોને સાવ સરળ, રસપ્રદ અને ક્યારેક તો કાવ્યાત્મક ભાષામાં સમજાવતા હતા, એ અદ્ભુત હતું.
બરાબર. પેલી એમની ટીવી સિરીઝ કોસ્મોસ, એ તો આજે પણ લોકો જુએ છે. ક્લાસિક છે તો.
હા, ચોક્કસ.
અને એટલે જ આ પુસ્તક લખવા માટે એ કદાચ સૌથી યોગ્ય વ્યક્તિ હતા. એક તરફ બ્રહ્માંડનો વિશાળ પટ, એ સમયનું ભાન,
અને બીજી તરફ જીવવિજ્ઞાન, ન્યુરોસાયન્સ,
હા, અને માનવશાસ્ત્ર, આ બધાને જોડીને તેમણે માનવ બુદ્ધિની આખી વાત કરી. એ ખાલી શું થયું એ નહીં, પણ કેવી રીતે અને શા માટે થયું એ સમજાવવાનો પ્રયાસ કરે છે.
તો આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. ધ ડ્રેગન્સ ઓફ એડન શું કહેવા માંગે છે ટૂંકમાં?
મૂળ વાત એ છે કે સેગન કહે છે આપણી બુદ્ધિ કોઈ ચમત્કાર નથી, કોઈ દૈવી ભેટ નથી, પણ એ અબજો વર્ષોની ઉત્ક્રાંતિની પ્રક્રિયાનું એટલે કે ઇવોલ્યુશનનું પરિણામ છે. આપણું મગજ એ કહે છે જાણે એક જીવંત પુરાતત્વીય સ્થળ છે.
જીવંત પુરાતત્વીય સ્થળ એટલે?
એટલે કે જેમ ખોદકામ કરતા જૂના સ્થળો મળે ને, એમ આપણા મગજમાં પણ આપણા ભૂતકાળના, આપણા પૂર્વજોના મગજના અવશેષો રહેલા છે, અને એ અવશેષો આજે પણ આપણા વર્તનને અસર કરે છે.
અચ્છા, એટલે આપણા મગજમાં જૂના ભાગો પણ છે?
હા, બરાબર. સેગન સમજાવવા માટે ન્યુરોસાયન્ટિસ્ટ પોલ મેકલિનનું પેલું ત્રી એકી મગજ એટલે કે ટ્રાયુન બ્રેઇન મોડેલ વાપરે છે.
ત્રી એકી મગજ, ત્રણ ભાગ?
હા, ત્રણ મુખ્ય સ્તર જે ઉત્ક્રાંતિના જુદા જુદા સમયે વિકસ્યા. સૌથી અંદરનો અને સૌથી જૂનો ભાગ છે રેપ્ટિલિયન કોમ્પ્લેક્સ, આર કોમ્પ્લેક્સ.
આ આપણને આપણા સરીસૃપ એટલે કે પેટે ચાલનારા પૂર્વજો પાસેથી વારસામાં મળ્યો છે.
ઓકે. અને એ શું કરે? એ આપણી સાવ મૂળભૂત વૃત્તિઓ જેમ કે ટકી રહેવું, આક્રમકતા, પોતાનો પ્રદેશ સાચવવો, પ્રભુત્વ, આ બધું સંભાળે છે. આ જ છે સગેના રૂપકવાળા ડ્રેગન્સ.
ઓહો, એટલે આપણા બધાની અંદર એક નાનો ડ્રેગન છે જે ગુસ્સો કરે, પોતાનું ધાર્યું કરાવવા માંગે.
હા, કંઈક અંશે એવું કહી શકાય. એ આપણો સૌથી આદિમ ભાગ છે. હવે એની ઉપર વિકસ્યો લિમ્બિક સિસ્ટમ.
લિમ્બિક સિસ્ટમ,
હા. આ ભાગ સસ્તન પ્રાણીઓ એટલે કે મેમલ્સ સાથે વધુ જોડાયેલો છે. આ આપણી લાગણીઓનું કેન્દ્ર છે. પ્રેમ, ડર, આનંદ, ગુસ્સો, સામાજિક જોડાણ, આ બધું અહીંથી આવે.
એટલે લાગણીઓ આવી.
અને પછી સૌથી બહારનો અને સૌથી નવો વિકસેલો ભાગ એટલે નિયોકોર્ટેક્સ. આ મનુષ્યોમાં સૌથી મોટો અને વિકસિત છે.
અને આપણો તર્ક, ભાષા, વિચારવાની શક્તિ, એ બધું અહીં છે.
બરાબર. તર્ક, ભાષા, અમૂર્ત વિચાર, આયોજન કરવાની ક્ષમતા, સ્વજાગૃતિ, આ બધું નિયોકોર્ટેક્સનું કામ છે.
અને સેગન એમ કહે છે કે આ ત્રણે ભાગ, પેલો જૂનો ડ્રેગન, લાગણીઓવાળો ભાગ અને આપણો તર્કવાળો ભાગ એ સતત એકબીજા સાથે સંઘર્ષમાં હોય છે.
હા, બરાબર એ જ. એમને પ્લેટોના રથનું રૂપક વાપર્યો છે. જાણે નિયોકોર્ટેક્સ એ સારથી છે અને પેલા રેપ્ટિલિયન કોમ્પ્લેક્સ અને લિમ્બિક સિસ્ટમ બે જુદા જુદા ઘોડા છે જેને સારથીએ કાબૂમાં રાખવાના છે, પણ એ હંમેશા સહેલું નથી હોતું.
એટલે જ કદાચ આપણે ક્યારેક જાણીએ છીએ કે શું સાચું છે, પણ આપણી લાગણીઓ કે વૃત્તિઓ આપણને બીજું કરવા પ્રેરે છે.
બિલકુલ, આ આંતરિક ખેંચતાણ જ માનવ સ્વભાવની ઘણી જટિલતાઓ સમજાવે છે. આપણો તર્ક વિરુદ્ધ આપણો જુસ્સો, આપણી સહકારની ભાવના વિરુદ્ધ આપણી આક્રમકતા.
આ સમજવા માટે સેગન આપણને પહેલા બ્રહ્માંડના ખૂબ મોટા પાયા પર લઈ જાય છે. પેલો કોસ્મિક કેલેન્ડરવાળો વિચાર, એ તો ખરેખર અદ્ભુત છે.
હા, એ તો દિમાગ ખોલી નાખે એવી કલ્પના છે. સેગન કહે છે, ચલો માની લઈએ કે બ્રહ્માંડનો આખો 14 અબજ વર્ષનો ઇતિહાસ એક કેલેન્ડર વર્ષમાં સમાઈ જાય છે. 1 જાન્યુઆરીએ બિગ બેંગ થાય છે.
તો પછી પૃથ્વી ક્યારે બની?
પૃથ્વી તો સપ્ટેમ્બર મહિનામાં બને અને જીવનનો ઉદ્ભવ પણ લગભગ ત્યારે જ. ડાયનોસોર તો છેક ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આવે ને જાય.
અને આપણે મનુષ્ય?
આપણે તો છેક 31 ડિસેમ્બરની રાતે લગભગ 10:30 વાગ્યાની આસપાસ આવીએ છીએ.
શું વાત કરો છો!
હા, અને આપણો આખો નોંધાયેલો ઇતિહાસ, આપણી બધી સંસ્કૃતિઓ, યુદ્ધો, કળા, વિજ્ઞાન, એ બધું પેલી છેલ્લી મિનિટની છેલ્લી થોડીક સેકન્ડોમાં જ બને છે.
બાપરે, આ તો આપણને આપણી જગ્યા બતાવી દે છે નહીં?
હા, આપણી ક્ષણિકતાનો અહેસાસ કરાવે છે, પણ સાથે એ પણ બતાવે છે કે આટલા ટૂંકા ગાળામાં આપણે કેટલું બધું કર્યું છે, આપણી બુદ્ધિ કેટલી વિકસી છે.
અને આ વિકાસનું એક કારણ એ કે ઉત્ક્રાંતિએ માહિતી સાચવવાની નવી રીત શોધી. જનીનો ડીએનએ તો હતા જ, પણ એની સાથે આવ્યું મગજ.
બરાબર, જનીનો લાખો વર્ષોની ચકાસાયેલી માહિતી સાચવે છે. એ સ્થિર છે પણ ધીમા છે, જ્યારે મગજ, ખાસ કરીને નિયોકોર્ટેક્સ, આપણને જીવનકાળ દરમિયાન ખૂબ ઝડપથી શીખવા અને બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા આપે છે.
અને એની માહિતી સંગ્રહ ક્ષમતા,
સેગન ગણતરી કરે છે કે એ જનીનો કરતાં 10 અબજોગણી વધારે છે. વિચારો, અને પછી આવી ભાષા અને લેખન.
હા, જેને સેગન એક્સ્ટ્રાસોમેટિક એટલે કે શરીરની બહારની માહિતી સંગ્રહ પદ્ધતિ કહે છે.
બરાબર, પુસ્તકો, લાઇબ્રેરીઓ અને હવે તો કમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ, આનાથી તો જ્ઞાનનો સંચય અને ફેલાવો એટલી ઝડપથી થાય છે કે આપણી સાંસ્કૃતિક ઉત્ક્રાંતિ આપણી જૈવિક ઉત્ક્રાંતિ કરતાં અનેક ગણી તેજ બની ગઈ છે.
એટલે આપણો નિયોકોર્ટેક્સ, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આ બધું આપણને ખાસ બનાવે છે. પણ સેગન એમ નથી કહેતા કે આપણે સાવ અલગ છીએ, ખરું ને, પ્રાણીઓથી?
ના, બિલકુલ નહીં. એ તો ઉલટાનું માનવ અને પ્રાણી બુદ્ધિ વચ્ચેનું સાતત્ય બતાવે છે. પેલું પ્રકરણ છે પશુઓની અમૂર્તતા, એમાં એ ચિમ્પાન્જી જેવા પ્રાઇમેટ્સની બુદ્ધિની વાત કરે છે.
હા, પેલી વાશો નામની ચિમ્પાન્જી જે સાંકેતિક ભાષા શીખી હતી.
હા, એ પ્રયોગો દર્શાવે છે કે અમૂર્ત વિચાર કરવાની, પ્રતીકોનો ઉપયોગ કરવાની ક્ષમતા અમુક અંશે બીજા પ્રાણીઓમાં પણ છે. એવું નથી કે એ ફક્ત મનુષ્યમાં જ છે. હા, આપણામાં એનો વિકાસ ઘણો વધારે થયો છે, પણ મૂળ તો છે જ, માત્રાનો ફરક છે, પ્રકારનો નહીં.
અને પેલી એડન ગાર્ડનની કથા, એને સેગન કેવી રીતે જોડે છે આની સાથે? જ્ઞાનના વૃક્ષનું ફળ અને સર્પ,
એ બહુ રસપ્રદ અર્થઘટન છે. સેગન સૂચવે છે કે બાઇબલની આ કથા કદાચ નિયોકોર્ટેક્સના ઉદ્ભવ અને સ્વજાગૃતિ મળ્યાની ઘટનાનું રૂપક હોઈ શકે.
એટલે પતન, ધ ફોલ, એ જાગૃતિ છે?
હા, મતલબ કે પહેલા કદાચ આપણે સહજ વૃત્તિથી નિર્દોષ ભાવે જીવતા હતા, પછી નિયોકોર્ટેક્સ વિકસ્યો, આપણને વિચારવાની, ભવિષ્યનું આયોજન કરવાની શક્તિ મળી, પણ સાથે જ આપણને મૃત્યુનું ભાન થયું, સારા નરસાનો ખ્યાલ આવ્યો અને નૈતિક જવાબદારી આવી. આપણે પેલી નિર્દોષતા ગુમાવી દીધી.
અને જ્ઞાનનું ફળ, સર્પ એટલે કે રેપ્ટાઇલ આપે છે, એ શું સૂચવે છે?
કદાચ એ આપણા રેપ્ટિલિયન મગજના પ્રભાવનું સૂચન છે કે જ્ઞાન, એ શક્તિ, એના મૂળ ક્યાંક ઊંડા, આદિમ છે. આ એક વિચારવા જેવી વાત છે.
અને રાત્રે આવતા સપના વિશે શું? સેગન કહે છે કે જ્યારે આપણે આરિયમ ઊંઘમાં હોઈએ ત્યારે આપણો તર્કવાળો નિયોકોર્ટેક્સ થોડો શાંત થઈ જાય છે.
હા, અને ત્યારે મગજના જૂના ભાગો, લિમ્બિક સિસ્ટમ અને રેપ્ટિલિયન કોમ્પ્લેક્સ વધુ સક્રિય બને છે.
એટલે જ સપના ઘણીવાર અતાર્કિક, વિચિત્ર અને ક્યારેક પેલો પડવાનો કે કોઈ પીછો કરતો હોય એવો આદિમ ડર બતાવે છે. જાણે રાત્રે આપણે આપણા જૂના મગજની દુનિયામાં પાછા જતા હોઈએ.
એ એમની એક પૂર્વધારણા છે કે સપના એ કદાચ આપણા ઉત્ક્રાંતિના ઇતિહાસના કેટલાક પાસાઓને ફરી જીવંત કરવાની એક રીત છે, જ્યાં તર્ક ઓછો અને લાગણીઓ અને વૃત્તિઓ વધુ પ્રબળ હોય.
વાહ, આ તો બહુ ઊંડી વાતો છે. તો આ આખી ચર્ચામાંથી કયા મુખ્ય વિચારો કે સંદેશા આપણે તારવી શકીએ?
પહેલો અને સૌથી મોટો વિચાર તો એ કે આપણી બુદ્ધિ એ કોઈ બહારથી આવેલી વસ્તુ નથી, એ કુદરતી છે. એ ઉત્ક્રાંતિનું, આ બ્રહ્માંડની પ્રક્રિયાનું જ એક પરિણામ છે. સેગન તો ત્યાં સુધી કહે છે કે આપણે બ્રહ્માંડનો હિસ્સો છીએ જે પોતાની જાતને જાણવા માટે સભાન બન્યો છે.
બીજું કે આપણું મન સ્તરવાળું છે. અંદર પેલો ડ્રેગન પણ છે, લાગણીઓ પણ છે અને તર્ક પણ છે, અને એમની વચ્ચે સતત એક ખેંચતાણ ચાલ્યા કરે છે.
હા, અને આ સમજ આપણને આપણા પોતાના અને બીજા લોકોના વર્તનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. કેમ કોઈ ગુસ્સામાં આવી જાય છે, કેમ આપણે લાલચ રોકી નથી શકતા, આ બધું કદાચ એ આંતરિક સંઘર્ષનું પરિણામ છે.
ત્રીજું, પેલી સ્વજાગૃતિ. એ શક્તિશાળી છે, એનાથી આપણે કેટલું બધું સર્જન કર્યું, પણ એ બોજારૂપ પણ છે. મૃત્યુનો ડર, ભવિષ્યની ચિંતા, નૈતિક દ્વિધાઓ, આ બધું એની સાથે આવ્યું.
ચોથું, આપણે પ્રાણી જગતથી ઉપર છીએ પણ સાવ અલગ નથી. એમની બુદ્ધિ અને આપણી બુદ્ધિ વચ્ચે એક સાતત્ય છે. આ આપણને અન્ય જીવો પ્રત્યે વધુ આદર અને સહાનુભૂતિ રાખવા પ્રેરે છે.
અને પાંચમું કે આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, આપણું લેખન, આપણી ટેકનોલોજી, આ બધું હવે આપણી ઉત્ક્રાંતિનું મુખ્ય એન્જિન બની ગયું છે. જૈવિક ફેરફારો કરતાં આ ફેરફારો વધુ ઝડપી અને વધુ પ્રભાવશાળી છે.
પુસ્તકમાં ખરેખર ઘણા એવા વિચારો છે જે મનમાં રહી જાય.
હા, જેમ કે પેલું વાક્ય મને બહુ ગમ્યું, આપણે તારાઓની ધૂળમાંથી બન્યા છીએ, આપણે બ્રહ્માંડ માટે પોતાની જાતને જાણવાનો એક માર્ગ છીએ. આ સાંભળીને કેવો ગર્વ થાય અને સાથે કેટલી મોટી જવાબદારી પણ લાગે.
બરાબર, અને આ પણ એટલું જ મહત્વનું છે. એડના ડ્રેગન આપણા પોતાના પૂર્વજો હતા. સરીસૃપ અને સસ્તન મગજ જે હજુ પણ આપણા નિયોકોર્ટેક્સ નીચે છુપાયેલા છે, જે આપણા વર્તનને એવી રીતે પ્રભાવિત કરે છે જે આપણે હમણાં જ સમજવાનું શરૂ કરી રહ્યા છીએ, આ પુસ્તકનો સાર છે એમ કહી શકાય. આપણા અંદરના સંઘર્ષનું મૂળ.
અને ભાષાના મહત્વ પર ભાર મૂકતો વિચાર, ભાષાનો વિકાસ કદાચ માનવ બુદ્ધિના ઉત્ક્રાંતિમાં સૌથી મહત્વપૂર્ણ ઘટના હતી, કારણ કે એનાથી જ જ્ઞાન એકઠું થયું, પેઢી દર પેઢી આગળ વધ્યું. આપણે આપણા પૂર્વજોના ખભા પર ઊભા છીએ એ ભાષાને કારણે જ શક્ય બન્યું.
હા, અને છેલ્લે માનવતા સામેનો પડકાર અને તક. આપણે પોતાની જાત અને જીવમંડળ માટે ખતરો બનનાર પ્રથમ પ્રજાતિ છીએ, પરંતુ આપણે સંભવિતપણે આપણી પોતાની ઉત્ક્રાંતિને સભાનપણે માર્ગદર્શન આપનાર પ્રથમ પ્રજાતિ પણ છીએ. આ આપણી શક્તિ અને આપણી જવાબદારી બંને તરફ ઇશારો કરે છે.
આ બધા વિચારો બહુ ગહન છે, પણ શું એ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે?
ચોક્કસ લાગે. પહેલું તો સ્વજાગૃતિ અને ભાવનાત્મક નિયમન માટે. જેમ આપણે વાત કરી, જ્યારે એકદમ ગુસ્સો આવે કે અતાર્કિક ડર લાગે, ત્યારે આપણે વિચારી શકીએ, ઓકે, આ કદાચ મારો આર કોમ્પ્લેક્સ કે લિમ્બિક સિસ્ટમ ઓવર રિએક્ટ કરી રહ્યું છે.
અને પછી આપણો નિયોકોર્ટેક્સ વાપરીને શાંતિથી વિચારી શકીએ કે ખરેખર શું કરવું જોઈએ.
બરાબર, એટલે આપણે આપણી વૃત્તિઓના ગુલામ નથી, પણ એને સમજીને નિયંત્રિત કરી શકીએ છીએ. આ પ્રેક્ટિસથી શક્ય બને.
બીજું, શિક્ષણમાં આનો ઉપયોગ થઈ શકે.
હા, આપણે ઘણીવાર શિક્ષણમાં ફક્ત તર્ક અને વિશ્લેષણ પર ભાર મૂકીએ છીએ, પણ સેગિન ડાબા અને જમણા મગજ, જો કે એ મોડેલ હવે થોડું જૂનું થયું છે, પણ વિચાર એ જ છે, એટલે કે તાર્કિક અને સર્જનાત્મક બંનેના વિકાસની વાત કરે છે. કલા, સંગીત, વાર્તાઓ, પ્રોજેક્ટ્સ, આ બધું પણ એટલું જરૂરી છે.
અને બીજા લોકો પ્રત્યે સહાનુભૂતિ વધારવામાં પણ મદદ મળે ને, જો આપણે સમજીએ કે દરેક જણ પોતાના અંદરના ડ્રેગન સાથે લડી રહ્યો છે.
હા, તો કદાચ આપણે વધુ ધીરજ રાખી શકીએ, વધુ સમજણ કેળવી શકીએ, પછી એ અંગત સંબંધ હોય કે સમાજના મોટા પ્રશ્નો હોય. આપણે બીજાના વર્તનને ફક્ત ખરાબ કહીને કાઢી ના નાખીએ, પણ એની પાછળના કારણો સમજવાનો પ્રયાસ કરીએ.
અને ટેકનોલોજીની ડિઝાઇનમાં પણ આ વિચાર કામ લાગે.
ચોક્કસ, યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ બનાવતી વખતે માનવ મગજ કેવી રીતે વિચારે છે, એની મર્યાદા શું છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. અને સેગન એ પણ યાદ અપાવે છે કે પર્યાવરણ જેવા લાંબા ગાળાના પડકારોનો સામનો કરવા આપણે આપણી ટૂંકા ગાળાના ફાયદા જોવાની વૃત્તિથી ઉપર ઉઠવું પડશે, સભાન પ્રયત્નો કરવા પડશે.
ખરેખર આ પુસ્તકમાંથી ઘણું શીખવા મળે છે. આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ છે તે એ છે કે આપણી ખરેખર જીવંત ઇતિહાસ છીએ. આપણું મગજ, આપણું શરીર એ પૃથ્વી પરના જીવનની કરોડો વર્ષની સફરનો પુરાવો છે. આ વિચાર મને એક સાથે નમ્ર પણ બનાવે છે અને માનવ ચેતના કેટલી અદ્ભુત છે એનો અહેસાસ પણ કરાવે છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર પેલી જવાબદારીનો જ છે. જ્ઞાનની શોધ એ ખાલી શોખ નથી, પણ આપણી પ્રજાતિ તરીકે ટકી રહેવા માટે જરૂરી છે. સેગન આપણને સતત યાદ અપાવે છે કે આપણી પાસે તર્ક છે, જિજ્ઞાસા છે, સહાનુભૂતિ કેળવવાની ક્ષમતા છે,
અને એનો ઉપયોગ કરવાની જવાબદારી પણ આપણી જ છે.
હા, જેથી આપણે આપણા પેલા આંતરિક ડ્રેગન્સને કાબૂમાં રાખી શકીએ અને એક વધુ સારું ભવિષ્ય બનાવી શકીએ. આપણી ચેતના, જેમ સેગન કહે છે, એ બ્રહ્માંડની પોતાની જાતને સમજવાની એક રીત છે, અને એ બહુ મોટી અદ્ભુત જવાબદારી છે.
જે આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે. જો આપણી બુદ્ધિ સતત વિકસી રહી છે અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ જેવી ટેકનોલોજી પણ એનો ઘાગ બની રહી છે, તો ભવિષ્યમાં માનવ હોવાનો અર્થ શું હશે? આપણી ચેતના, આપણી બુદ્ધિનું સ્વરૂપ કેવું હશે? આના પર વિચાર કરવા જેવો ખરો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.